એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે મરાઠી સાહિત્યની એક એવી કૃતિની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે એમ કહીએ કે 1963માં પ્રકાશન સાથે જ ધમાકો કર્યો હતો.
હા, ભાલચંદ્ર નેમાડેની કોસલા.
કોસલા એટલે કે કોશેટો. અને આ ખાલી એક નવલકથા નથી, પણ એમ લાગે કે જાણે તત્કાલીન ભારતીય યુવાનના મનનો, એના અસ્તિત્વનો, એના ભ્રમનિરસનનો એક શું કહેવાય, એક આઈનો છે.
બિલકુલ. અને ભાલચંદ્ર નેમાડે એટલે એમને જ્ઞાનપીઠ મળ્યો છે. એ ખાલી લેખક નહીં, પણ એમ કહીએ કે એક વિચારક છે જેમણે પેલી દેશીવાદની ફિલોસોફી આપી.
હા, દેશીવાદ.
એમનો આગ્રહ હતો કે ભાઈ આપણા લેખકો પશ્ચિમી પ્રભાવમાંથી બહાર આવે, પોતાના મૂળ, પોતાની માટી, પોતાની ભાષા, એમાં અભિવ્યક્તિ શોધે. અને કોસલા તો એનું જીવંત ઉદાહરણ છે.
બરાબર. અને કોસલા આવી પણ ક્યારે, જ્યારે ભારત હજી આઝાદી પછીના એ સપનાઓ અને વાસ્તવિકતા વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો.
હા, એક ઉથલપથલનો સમય.
અને નેમાડે પેલી ચાલતી આવતી રોમેન્ટિક કે આદર્શવાદી અથવા તો સમાજ સુધારાવાળી વાર્તાઓથી સાવ જુદો જ રસ્તો લે છે. એટલે જ તો કોસલાને ઘણીવાર એન્ટી નોવેલ કહે છે, નહીં?
હા, કહેવાય છે, કારણ કે પરંપરાગત કથા બંધારણને તોડે છે. પેલું જે બિલ્ડિંગ્સ રોમાન હોય,
એટલે પાત્રના વિકાસની કથા.
હા, જેમાં હીરો મોટો થાય, સમાજમાં ભળી જાય, સફળ થાય. અહીં એવું નથી, અહીં બધું ઉલટું છે.
ઉલટું કેવી રીતે?
આપણો નાયક પેલો પાંડુરંગ સાંગવીકર એ સમાજમાં ગોઠવાવાને બદલે વધુને વધુ પોતાના જ કોશેટામાં ભરાતો જાય છે.
ઓ, એટલે આ જ નેમાડેનો કટાક્ષ છે, પેલી પરંપરા પર, સમાજની અપેક્ષાઓ પર?
બરાબર, આ જ કટાક્ષ છે. એટલે જ આ પુસ્તક ત્યારે વિવાદાસ્પદ પણ બહુ રહ્યું અને યુવાનોમાં તો જબરદસ્ત પોપ્યુલર થયું. જાણે પેલી જેડી સેલિન્જરની ધ કેચર ઇન ધ રાઈ હોય ને.
હા હા, એની સાથે સરખામણી થાય છે.
એનો ભારતીય પડઘો કહી શકાય.
તો આજે આપણી ચર્ચાનો હેતુ એ જ છે. આ કોશેટાની અંદર શું છે, પાંડુરંગના મનમાં શું ચાલે છે, એની અલિપ્તતા અને નેમાડે જે સમાજ, શિક્ષણ, અસ્તિત્વ પર જે નજર નાખે છે એને સમજવાનો.
હા, ચોક્કસ.
તો શરૂઆત ક્યાંથી કરીએ, વાર્તાના મૂળ વિચારથી?
હા, કોસલા મૂળભૂત રીતે પાંડુરંગ સાંગવીકર નામના યુવાનની એમ કહીએ કે કાલ્પનિક આત્મકથા છે. એ ખાનદેશના ગામડાનો છોકરો, પૈસાદાર જમીનદાર બાપનો દીકરો.
અચ્છા.
પુણેમાં કોલેજ ભણવા જાય છે, પણ ત્યાં નિષ્ફળ જાય છે. ભણતર અધૂરું મૂકીને ગામ પાછું આવે છે અને પછી નક્કી કરે છે કે હું મારા આ સાધારણ જીવનનો મહાન ઐતિહાસિક વૃત્તાંત લખીશ.
શરૂઆત જ વ્યંગથી, સાધારણ જીવનનો મહાન ઇતિહાસ.
હા, એ જ તો નેમાડેની સ્ટાઇલ છે.
અને આખી વાત પેલું નવું આઝાદ થયેલું ભારત એના બે છેડા વચ્ચે ફરે છે, નહીં? એક તરફ ગામડું, પેલી પિતૃસત્તા, જૂની રૂઢિઓ,
અને બીજી તરફ શહેર પુણે, જે એમ લાગે કે બૌદ્ધિક આઝાદી મળશે, નવી હવા મળશે. પણ એ આશા પણ ઠગારી નીવડે છે. એ શહેર પણ એને પોકળ અને ધમપી લાગે છે.
એટલે પાંડુરંગ બંને જગ્યાએ અટવાયેલો છે. ગામમાં પણ ફિટ નથી થતો, શહેરમાં પણ નહીં. જાણે પેલું ન ઘરનો ન ઘાટનો.
બિલકુલ. એટલે જ એનો મુખ્ય સંઘર્ષ કોઈ બહારની વ્યક્તિ સાથે નથી, એ પોતાની જાત સાથે જ લડે છે. આસપાસનું જગત એને ધમભી લાગે છે, અર્થહીન લાગે છે, એની સામે ઝઝૂમે છે.
અને એ સફળતા નથી શોધતો.
ના, એનો સવાલ એ નથી કે સફળ કેવી રીતે થવું. એનો સવાલ છે કે આ બનાવટી દુનિયામાં સાચું કેવી રીતે જીવવું, પ્રામાણિકપણે. અને આ બધાની પાછળ પેલું એના પિતા સામેનો એક અંદરખાને ચાલતો બળવો, એ મુખ્ય કારણ છે.
રસપ્રદ. પાત્રોની વાત કરીએ તો પાંડુરંગ પોતે એ કેવો છે, એને આપણે હીરો કહી શકીએ?
હીરો? ના, પરંપરાગત હીરો તો બિલકુલ નહીં. એ તો એન્ટી હીરો છે, નિરાશાવાદી છે, કટાક્ષ કરતો રહે છે, પોતાની દુનિયામાં જ મસ્ત અને જગતથી સાવ અલિપ્ત. એ દુનિયાની બનાવટ, એનો દંભ, એ બધું બહુ સ્પષ્ટ રીતે જુએ છે, પણ પોતે કંઈ નક્કર કરી નથી શકતો. એને સંબંધો જોઈએ છે, જીવનમાં કોઈ હેતુ જોઈએ છે, પણ પોતાની જ ઉદાસીનતાથી બધું બગાડી નાખે છે.
અને પેલો કોશેટો,
એનું શું મહત્વ છે? એ કોશેટો જ બધું છે. એ એની જેલ પણ છે, એનું રક્ષણ પણ છે, અને કદાચ એની આઝાદીની એકમાત્ર જગ્યા પણ. એ ત્યાં પોતાની જાત સાથે રહી શકે છે.
અને એનાથી બિલકુલ વિરોધી છે એના પિતા જગન્નાથ સાંગવીકર.
હા, એ તો જૂની પેઢીનું, જૂની વ્યવસ્થાનું પ્રતીક. પૈસાદાર, સત્તાવાળા, વ્યવહારુ માણસ, પુત્રસત્તાક વિચારસરણી, એમના માટે જમીન, પૈસા, સમાજમાં આબરૂ, બસ એ જ દુનિયા છે.
પાંડુરંગ સાથે એમનો સંબંધ કેવો છે?
સંબંધ એમ કહો કે સંબંધનો અભાવ છે. જાણે બે સામસામા કિનારા કે બે કિલ્લા. કોઈ વાતચીત જ નથી, એકબીજાને સમજતા જ નથી. પાંડુરંગને શરૂઆતમાં એ દમનકારી લાગે છે, પણ પછી કદાચ એને એ પણ સમજાય છે કે પિતા પણ પોતાની માન્યતાઓના કિલ્લામાં કેદ છે. આ પેઢીઓ વચ્ચેનો જે સંઘર્ષ છે ને, એ બહુ સરસ રીતે બતાવ્યો છે.
અને બીજા કોઈ પાત્રો જે યાદ રાખવા જેવા હોય?
હા, પાંડુરંગની નાની બહેન મણી, એ બહુ મહત્વનું પાત્ર છે. જાણે આ કઠોર દુનિયામાં નિર્દોષતાનું, સ્ત્રીઓના મૂંગા સહનનું પ્રતીક.
ઓહ,
અને એનું શીતળાથી મૃત્યુ થાય છે. એ વાર્તાનો એક બહુ કરુણ વળાંક છે. પછી પુણેમાં એનો મિત્ર છે સુરેશ બાપટ.
એ કેવો છે?
એ પાંડુરંગથી સાવ ઉલટો, શિસ્તબદ્ધ, મહત્વાકાંક્ષી, સિસ્ટમમાં સફળ થવાવાળો. પાંડુરંગ જે રસ્તો નકારે છે એ રસ્તો સુરેશ અપનાવે છે. બીજા મિત્રો પણ છે પુણેમાં, બધા ભ્રમિત, નિષ્ક્રિય યુવાનો. એમની રૂમમાં બેસીને બસ વાતો જ થયા વેરે, મોટી મોટી ફિલોસોફીની, પણ કરે કશું નહીં.
સમજાયો. તો પાંડુરંગ આ કોશેટા સુધી પહોંચે છે કેવી રીતે? એની આખી સફર, એના મુખ્ય પડાવ કયા હતા? આપણે એને તબક્કાવાર જોઈએ.
હા, જોઈ શકાય. જો કે નિમાડીની સ્ટાઇલ રેખીય નથી, પણ સમજવા માટે એમ કરી શકીએ. શરૂઆત ગામડાના બાળપણથી.
એ પોતાનો ઇતિહાસ ત્યાંથી શરૂ કરે છે.
હા, ખાનદેશનું ગામડું, ત્યાંના રિવાજો, પેલું કડક સામાજિક માળખું, એ બધું એ જુએ છે અને અનુભવે છે. પિતાનો પેલો પ્રેમ, જે ખરેખર તો નિયંત્રણ છે, દમન છે,
બાળપણથી જ.
હા, અને ત્યાં જ એના મનમાં પેલો બળવાનનો ભાવ જાગે છે. એની અલિપ્તતાની શરૂઆત પણ કદાચ ત્યાંથી જ થાય છે.
એટલે ગામડાના આ બંધનોથી ભાગીને જ પુણે જાય છે, પેલી બૌદ્ધિક મુક્તિની આશામાં.
બરાબર, નવી દિશાઓ મળશે, કંઈક અલગ થશે એવી આશા સાથે. પણ પુણેનો અનુભવ એ તો મોટો આશાભંગ સાબિત થાય છે.
કેમ, શું થાય છે ત્યાં?
કોલેજનું ભણતર એને સાવ પોખળ લાગે છે. ગોખણપટ્ટી, દંભ, પ્રોફેસરોમાં કોઈ જીવ નહીં. એ તો મજાકમાં કહે છે કે યુનિવર્સિટીનું સૂત્ર જ બદલી નાખવું જોઈએ. અહીં અમે યુવાનીના 4 વર્ષ ડિગ્રી માટે વેચીએ છીએ.
ઓહો, આ તો સીધો કટાક્ષ છે.
હા, પછી મિત્રો સાથે પેલી અનંત ચર્ચાઓ, દિશાવિહીન. ફૂટપાથવાસીઓને સુધારવા નીકળે છે એવા હાસ્યાસ્પદ અને નિષ્ફળ પ્રયોગો કરે છે. પ્રેમમાં પડે છે, પણ પોતાની જ અક્ષમતાને કારણે એ પણ નિષ્ફળ જાય છે. આ બધું એને વધારે ને વધારે, શું કહેવાય, હતાશ કરતું જાય છે.
અને આ હતાશા છેવટે એક વિચિત્ર બળવામાં પરિણમે છે ને?
હા, તે જાણી જોઈને ફાઇનલ પરીક્ષામાં ફેલ થાય છે.
જાણી જોઈને?
હા, આ કોઈ હીરો જેવો બળવો નથી, પણ એક હારેલા, હતાશ યુવાનનો પોતાના પિતા અને આખી સિસ્ટમ સામેનો વિરોધ નોંધાવવાનો, બસ એક આ જ રસ્તો એને સૂજે છે.
અહીં નેમાડે શિક્ષણ વ્યવસ્થા પર જે ચોટ કરે છે એ ખરેખર નોંધપાત્ર છે. પેલો સંસ્થાનવાદી વારસો, જ્યાં ભણતરનો હેતુ જ કદાચ નોકરિયાત પેદા કરવાનો હતો.
બરાબર, સર્જનાત્મકતાને રૂંધી નાખતી સિસ્ટમ. નેમાડેનો દેશીવાદ પણ અહીં દેખાય છે, આ લાદેલી પરાઈ વ્યવસ્થાનો અસ્વીકાર. શિક્ષણ તો મુક્ત કરે, પણ આ તો જાણે વધારે સારી ગુલામી આપતું હોય એવું લાગે છે.
સાચી વાત. અને આ શૈક્ષણિક હાર પછી એ ગામ પાછો ફરે છે અપમાન સાથે.
હા, એની ગામ વાપસી બહુ અપમાનજનક છે. ઘર અને ગામમાં એ હવે સાવ નકામો ગણાય છે, વધુ અજાણ્યો બની જાય છે. પિતા સાથેનો સંઘર્ષ તો ચરમસીમાએ પહોંચે છે, કારણ કે હવે એ ન શહેરનો ભણેલો રહ્યો, ન ગામનો પરંપરાગત યુવાન, અધવચ્ચે લટકી ગયો.
અને ત્યારે જ એના જીવનમાં પેલો મોટો ભાવનાત્મક આઘાત આવે છે.
હા, એની બહેન મણીનું મૃત્યુ, શીતળાથી અચાનક. આ ઘટના પાંડુરંગના પેલા કટાક્ષના, બૌદ્ધિકતાના બખ્તરને તોડી નાખે છે.
એટલે એ પહેલીવાર વાસ્તવિક દુઃખનો અનુભવ કરે છે.
આહા, શુદ્ધ, કાચું દુઃખ. વાસ્તવિકતા કેટલી કઠોર હોઈ શકે છે એનો પહેલીવાર સામનો કરે છે. એની બધી બૌદ્ધિક રમતો અહીં પૂરી થઈ જાય છે.
મણીનું મૃત્યુ જાણે એના માટે એક ટર્નિંગ પોઈન્ટ છે. એક જગ્યાએ વાંચ્યું હતું કે દુઃખ એક પથ્થર છે, એની સાથે દલીલ ન થાય, એને બસ વેંઢારવો પડે. આ અનુભવ પાંડુરંગને.
હા, એને જીવનની પેલી નૈતિક જટિલતા, એની અનિવાર્યતાનો સામનો કરાવે છે. એની નિરાશા હવે ખાલી બૌદ્ધિક નથી રહેતી, પણ ઊંડી અંગત બની જાય છે.
તો આ બધા અનુભવો પછી 25 વર્ષનો પાંડુરંગ પોતાના ઇતિહાસના અંતે ક્યાં ઊભો છે?
જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ, પિતાના ઘરે, એ જ ગામમાં. પણ માણસ બદલાઈ ગયો છે. પેલી બળવાનની આગ હવે નથી, એની જગ્યાએ એક થાકેલી સ્વીકૃતિ છે જીવનની અર્થહીનતાની, પોતાની નિષ્ફળતાની.
એ સમાજમાં ભળ્યો નથી, કોઈ મોટો હેતુ નથી મળ્યો?
ના, કશું નહીં. એ બસ જીવે છે, એક નિષ્ક્રિય પ્રેક્ષકની જેમ ગામના જીવન અને મૃત્યુના ચક્રને જુએ છે.
તો શું એનો આ કોશેઠો એ એની હાર જ ગણાય, કે પછી એમાં પણ કોઈ અર્થ છે?
એ જ તો સવાલ છે. સમાજની દ્રષ્ટિએ જુઓ તો એ હારી ગયો છે, ફેલ ગયો છે, એનો વિકાસ અટકી ગયો છે, કોશેટામાં બંધ છે.
પણ
બીજી રીતે જોઈએ તો આ કોશેટો એની પ્રામાણિકતાની નિશાની છે. એણે સમાજે આપેલા ખોટા મોહરા પહેરવાની ના પાડી દીધી. ભલે તૂટેલી, અપૂર્ણ, પણ પોતાની અસલ જાતને વળગી રહ્યો. એની નિષ્ફળતા એની પોતાની પસંદગી છે, કોઈએ લાદેલી નથી. અને કદાચ આ પ્રામાણિક નિષ્ફળતામાં જ એક અલગ પ્રકારનું ગૌરવ છે. શાંત, ઉદાસ, પણ ગૌરવ.
આ વાત ખરેખર વિચારવા જેવી છે. આપણે નવલકથાના મુખ્ય વિષયો પર આવીએ તો આ અલિપ્તતા અને પ્રામાણિક અસ્તિત્વની શોધ એ કેન્દ્રમાં છે, નહીં?
બરાબર. આપેલો અસ્તિત્વવાદનો મૂળભૂત સવાલ છે, આ બનાવટી દુનિયામાં સાચું કેવી રીતે જીવાય? પાંડુરંગ સતત આની સાથે જજુમે છે. એક સ્રોતમાં બહુ સરસ કહ્યું છે કે આપણે આપણી પસંદગીઓથી આપણી જાત બનાવીએ છીએ, પણ પછી એ જ સર્જનના કેદી પણ બની જઈએ છીએ. પાંડુરંગ પોતાની જ અલિપ્તતાનો કેદી બની જાય છે.
અને આ અસ્તિત્વની શોધ એ નેમાડેની લખવાની શૈલીમાં પણ દેખાય છે. આ કોઈ સીધી સાદી વાર્તા નથી કહેતા તમે?
ના ના, આ એન્ટી નોવેલ છે. બંધારણ તૂટેલું છે. જાણે યાદોનો પ્રવાહ હોય, ડાયરીના પાના હોય, જે પાંડુરંગના પોતાના અસ્તવ્યસ્ત મનનું જ પ્રતિબિંબ પાડે છે.
અને ભાષા વિશે શું કહેશો?
ભાષા તો ક્રાંતિકારી છે. પેલી શુદ્ધ સાહિત્યિક મરાઠી નહીં, પણ ખાનદેશી બોલીનું મિશ્રણ, એકદમ કાચી, જીવંત, સીધી વાગતી ભાષા. આ જ નેમાડેનો દેશીવાદ છે. સાહિત્યને પંડિતોના ચોકઠામાંથી બહાર કાઢીને સામાન્ય માણસના અનુભવની નજીક લાવવાનો પ્રયાસ.
રસપ્રદ. બીજો મોટો વિષય છે પેલો સંસ્થાઓ પરનો કટાક્ષ, શિક્ષણ, કુટુંબ, સમાજ, અને એ માટેનું એમનું હથિયાર છે વક્રોક્તિ અને રમૂજ.
હા, આખી નવલકથામાં વ્યંગ છવાયેલો છે. પોતાના હારેલા જીવનને મહાન ઇતિહાસ કહેવો, શિક્ષણની મજાક ઉડાવવી, સમાજના રીતરિવાજોની પોકળતા બતાવવી, પાંડુરંગની રમૂજ એ જાણે એની ઢાલ છે, પેલી અર્થહીનતા સામે લડવા માટેનું એનું શસ્ત્ર.
એ હસાવે પણ છે અને ક્યારેક કડવું પણ લાગે છે, નહીં?
બિલકુલ. અને પ્રતીકો પણ બહુ મહત્વના છે. પેલું કોશેટો તો છે જ.
હા, એ તો કેન્દ્રમાં છે.
હા, કોશેટો જે એકાંત પણ છે, રક્ષણ પણ છે ને બંધન પણ. બીજું પ્રતીક છે પાંડુરંગનો પોતે પોતાના જીવનનો ઇતિહાસ લખવો, જાણે પોતાની વિખરાયેલી જિંદગી પર કાબૂ મેળવવાનો, એને કોઈ અર્થ આપવાનો એક કદાચ વ્યર્થ પ્રયાસ.
તો આ બધા કારણોને લીધે જ કોસલા મરાઠી અને કદાચ ભારતીય સાહિત્યમાં પણ એક સીમાચિહ્ન બની, ખરું ને? એનો પ્રભાવ શું રહ્યો?
હા, ચોક્કસ. કોસલાએ મરાઠી સાહિત્યમાં આધુનિકતાનો દરવાજો ખોલી નાખ્યો. એણે બતાવ્યું કે સાહિત્ય ખાલી મોટા મોટા આદર્શો કે બોધપાઠ માટે નથી, એ વ્યક્તિના અંદરના સંઘર્ષ, એની હતાશા, એની અંદરની અંધાધૂંધીને પણ વાંચા આપી શકે છે.
દેશીવાદના વિચારને પણ બળ મળ્યું હશે
ખૂબ, અને નવા પ્રયોગો માટે, વ્યક્તિલક્ષી લેખન માટે રસ્તો ખુલ્યો.
અને વાચકો પર, ખાસ કરીને યુવાનો પર એની શી અસર થઈ?
યુવાનોને તો જાણે પોતાનો અવાજ મળી ગયો. પાંડુરંગની પેલી અલિપ્તતા, સત્તા સામેનો ગુસ્સો, મોટી ઉંમરના લોકોના દંભ સામેની ચીડ, આ બધું એમને બહુ પોતાનું લાગ્યું. એની નિષ્ફળતામાં પણ એમને એક જાતની મુક્તિ દેખાઈ. એ એવી કૃતિ હતી જે હસાવતી, રડાવતી અને વિચારતા કરી દેતી.
અને આજે પણ આટલા વર્ષો પછી એનું શું મહત્વ છે? એની કઈ વાત આજે પણ આપણને સ્પર્શે છે?
એ માનવીય સ્થિતિનું એકદમ પ્રામાણિક, ક્યારેક આપણને અસ્વસ્થ કરી દે એવું ચિત્રણ છે. એ કોઈ સહેલા જવાબો નથી આપતી, પણ સવાલો ઊભા કરે છે. સફળતા એટલે શું? નિષ્ફળતા એટલે શું? શું સમાજની નજરમાં સફળ થવા માટે પોતાની જાત સાથે બાંધછોડ કરવી જ પડે? પાંડુરંગ સમાજની વ્યાખ્યા પ્રમાણે ભલે હારી જાય, પણ કદાચ પોતાની નજરમાં એણે કંઈક બચાવી લીધું છે, એની પ્રામાણિકતા.
કદાચ એ જ એનો સંદેશ છે કે ખોટા સમાધાન કરીને મેળવેલી સફળતા કરતાં પ્રામાણિક નિષ્ફળતા વધુ સારી હોઈ શકે. આ એકલતા, સંઘર્ષ અને પોતાની જાતને શોધવાની જે મથામણ છે એની આ એક યાદગાર કથા છે. એ આપણને નૈતિક નિર્ણયોની જટિલતા વિશે વધુ ઊંડાણથી વિચારતા શીખવે છે.
હા, અને એ પણ કે નૈતિકતા કોઈ એવી સ્થિર વસ્તુ નથી, પણ સતત ચાલતો એક આંતરિક સંઘર્ષ છે.
આ બધી ચર્ચા પછી મારા મનમાં એક સવાલ આવે છે. શું પાંડુરંગનો કોશેટો એ ફક્ત 1960ના દાયકાના યુવાનની જ વાત હતી, કે પછી આજે આ ડિજિટલ યુગમાં જ્યાં આપણે કનેક્ટેડ હોવાનો ભ્રમ રાખીએ છીએ ત્યાં કદાચ આપણે સૌ પોતપોતાના અદૃશ્ય કોશેટામાં વધારે ઊંડા ઉતરતા જઈએ છીએ?
બહુ સાચો સવાલ છે, આ વિચારવા જેવો.
આ કથા આપણને એ જ યાદ અપાવે છે, નહીં કે પેલું સમાજનું ધંભી માળખું, એની સામે ટકી રહેવું, પોતાની અસલિયત જાળવી રાખવી.
હા, ભલે ગમે તેટલું મુશ્કેલ હોય પણ અનિવાર્ય છે.
અને કદાચ જીવનની પેલી દેખીતી અર્થહીનતામાં પણ.
હા, પોતાની પ્રામાણિક નિષ્ફળતા દ્વારા એક અનોખું ગૌરવ મેળવી શકાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.